એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક ખૂબ જ મહત્વના અને કદાચ થોડા અટપટા લાગતા વિષય પર વાત કરવાના છીએ, પર્યાવરણીય અર્થશાસ્ત્ર.
હા નમસ્કાર, અને આપણી ચર્ચાનો આધાર રહેશે સ્ટીફન સ્મિથનું પુસ્તક એન્વાયરમેન્ટલ ઇકોનોમિક્સ.
વાહ, બરાબર. હવે પર્યાવરણીય અર્થશાસ્ત્ર આ શબ્દો જ ઘણા લોકો માટે નવા હશે, પણ આ વિષય આજે બહુ જ અગત્યનો છે, નહીં?
ખરેખર બહુ જ. આપણે રોજ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ, પાણીની અછત આ બધું સાંભળીએ છીએ, અનુભવીએ છીએ.
હા, અને એની સીધી અસર આપણા જીવન પર પડે છે.
બિલકુલ. તો આ પુસ્તક અને આ વિષય આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણી આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ વચ્ચે શું લેવા દેવા છે, અને કેવી રીતે એમ કે અર્થશાસ્ત્રના સાધનો વાપરીને આપણે વધુ ટકાઉ ભવિષ્ય તરફ જઈ શકીએ.
સરસ. તો ચાલો શરૂઆત લેખકથી કરીએ. જેમણે આ પુસ્તક લખ્યું છે એ સ્ટીફન સ્મિથ કોણ છે? એમની શું ઓળખાણ છે?
સ્ટીફન સ્મિથ એ યુનિવર્સિટી કોલેજ લંડન એટલે કે UCLમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર્સ છે. UKની ટોચની યુનિવર્સિટીઝમાંની એક છે એ.
અચ્છા.
અને એમની ખાસિયત એ છે કે જાહેર નાણાં અને પર્યાવરણીય નીતિ આ બંને ક્ષેત્રોના મોટા નિષ્ણાત ગણાય છે.
એટલે પબ્લિક ફાઇનાન્સ અને એન્વાયરમેન્ટલ પોલિસી.
હા, અને રસપ્રદ વાત એ છે કે ખાલી એકેડેમિક નથી. એમણે UK સરકારની ટ્રેઝરી હોય કે પછી યુરોપિયન કમિશન હોય કે OECD જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ,
ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ,
હા એ જ, આ બધા માટે સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. એટલે એમની પાસે થિયરી અને પ્રેક્ટિસ બંનેનો અનુભવ છે.
આ બહુ મહત્વનું છે, કારણ કે ઘણીવાર શૈક્ષણિક જગતના વિચારો અને વાસ્તવિક દુનિયાની નીતિઓ વચ્ચે અંતર રહી જાય છે.
સાચી વાત. અને એટલે જ સ્મિથનો દ્રષ્ટિકોણ થોડો અલગ પડે છે. એ ખાલી આદર્શવાદી વાતો નથી કરતા કે આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ.
હા,
પણ એ જુએ છે કે સરકારી નિયમોનો કેવી રીતે કામ કરે, બજાર આધારિત પ્રોત્સાહનો શું કરી શકે, અને પોલિસી ડિઝાઇન કરતી વખતે કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડે. એમનો અભિગમ કોઈ પર્યાવરણીય એક્ટિવિસ્ટ જેવો નથી, પણ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વર જેવો છે.
એટલે સમસ્યાનો ઉકેલ લાવવા પર ફોકસ છે.
બરાબર, આર્થિક સાધનોનો ઉપયોગ કરીને.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ સ્મિથ શું કહેવા માંગે છે?
પુસ્તકનો મૂળભૂત વિચાર, જે કદાચ થોડો ચોંકાવનારો લાગે, એ છે કે પર્યાવરણીય સમસ્યાઓ જેમ કે પ્રદૂષણ, જંગલો કપાવા, પાણીનો બગાડ, એ ખાલી પર્યાવરણની સમસ્યાઓ નથી.
ઓકે, તો શું છે?
એ મૂળભૂત રીતે આર્થિક સમસ્યાઓ છે, અને એનું મૂળ છે બજારની નિષ્ફળતા, માર્કેટ ફેલિયર.
બજારની નિષ્ફળતા, આ થોડું સમજાવશો? એટલે બજાર પોતે જ ક્યાંક ભૂલ કરે છે?
હા, એમ સમજો કે બજાર વ્યવસ્થા પર્યાવરણને જે નુકસાન થાય છે ને એની સાચી કિંમત ધ્યાનમાં જ નથી લેતી.
દાખલા તરીકે?
દાખલા તરીકે, કોઈ ફેક્ટરી નદીમાં કેમિકલવાળું પાણી છોડે, એનાથી નદી પ્રદૂષિત થાય, માછલીઓ મરી જાય, લોકો બીમાર પડે, આ બધું નુકસાન છે.
હા, સમાજને થતું નુકસાન.
પણ ફેક્ટરી જે માલ બનાવે છે એની કિંમતમાં આ નુકસાનનો ખર્ચ ગણાય છે ખરો?
ના, એ તો ભાગ્યે જ ગણાતો હોય છે.
બસ, આ જ છે બજારની નિષ્ફળતા. પેલી ફેક્ટરી માટે પ્રદૂષણ કરવું મફત જેવું છે, એટલે એ જરૂર કરતાં વધુ પ્રદૂષણ કરે છે, અને એની પ્રોડક્ટ બજારમાં ખોટી રીતે સસ્તી વેચાય છે.
સમજાયું.
તો પુસ્તકનો હેતુ એ સમજાવવાનો છે કે આપણે અર્થતંત્રને બહુ નુકસાન પહોંચાડ્યા વગર પર્યાવરણનું રક્ષણ કેવી રીતે કરી શકીએ. સ્મિથ પેલી પર્યાવરણ વિરુદ્ધ અર્થતંત્રવાળી ચર્ચાને નકારે છે.
હા, જે ઘણીવાર સાંભળવા મળે છે કે વિકાસ કરવો હોય તો પર્યાવરણનું થોડું બલિદાન તો આપવું પડે.
બરાબર. સ્મિથ કહે છે કે એવું જરૂરી નથી. મુદ્દો કિંમતોને યોગ્ય કરવાનો છે. ગેટિંગ ધ પ્રાઇસીસ રાઇટ.
ઓકે, કિંમતો યોગ્ય કરવી, પણ એ કેવી રીતે? પુસ્તક એના માટે શું રસ્તા બતાવે છે?
પુસ્તક મુખ્યત્વે આર્થિક સિદ્ધાંતો અને સાધનોનો ઉપયોગ કરવાની વાત કરે છે, જેમ કે પર્યાવરણીય કર, એટલે કે પ્રદૂષણ પર ટેક્સ.
કાર્બન ટેક્સ જેવું?
હા, બરાબર. કાર્બન ટેક્સ એનું એક ઉદાહરણ છે. બીજું છે ટ્રેડેબલ પરમિટ, એટલે કે પ્રદૂષણ કરવાના પરવાના જેનો વેપાર થઈ શકે.
આ બધું થોડું ટેકનિકલ લાગે છે.
છે, પણ પુસ્તક એને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ વિદ્યાર્થીઓ, નીતિ ઘડનારાઓ, બિઝનેસવાળા લોકો બધાને ધ્યાનમાં રાખીને લખાયું છે. એ મૂળભૂત ખ્યાલોથી શરૂ કરીને વાસ્તવિક દુનિયામાં એનો અમલ કેવી રીતે થાય ત્યાં સુધી લઈ જાય છે.
અને એમાં કયા કયા મુખ્ય વિષયો આવે?
ઘણા બધા. બજારની નિષ્ફળતા તો છે જ, પછી પર્યાવરણીય સંપત્તિનું મૂલ્ય કેવી રીતે આંકવું, ખર્ચ લાભ વિશ્લેષણ શું છે, પ્રદૂષણ નિયંત્રણ માટે કઈ નીતિઓ સારી, સીધા નિયમો કે પછી બજાર આધારિત સાધનો, કુદરતી સંસાધનોનું સંચાલન, ક્લાઇમેટ ચેન્જનું અર્થશાસ્ત્ર, આ બધું જ છે.
ચાલો તો આમાંથી કેટલાક મુખ્ય ખ્યાલોને થોડા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તમે બજારની નિષ્ફળતા અને બાહ્ય અસરો, એક્સટર્નાલિટીઝની વાત કરી. આ બાહ્ય અસર શું છે?
બાહ્ય અસર એટલે જ્યારે કોઈ એક વ્યક્તિ કે કંપનીની આર્થિક પ્રવૃત્તિની અસર કોઈ ત્રીજા પક્ષ પર પડે જે પ્રવૃત્તિમાં સીધો સામેલ નથી, અને એ અસરની કોઈ કિંમત બજારમાં ચૂકવાતી કે મળતી નથી. પર્યાવરણીય નુકસાન એ મોટાભાગે નકારાત્મક બાહ્ય અસરનું ઉદાહરણ છે. પેલી ફેક્ટરીના પ્રદૂષણની અસર આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર પડે એ નકારાત્મક બાહ્ય અસર છે. ફેક્ટરીએ નુકસાનની કિંમત નથી ચૂકવતી,
એટલે એનું ઉત્પાદન ખર્ચ ઓછો રહે.
હા, એનો ખાનગી ખર્ચ ઓછો રહે, પણ સમાજ માટેનો સામાજિક ખર્ચ ઘણો વધારે હોય છે. બજાર ખાલી ખાનગી ખર્ચને જુએ છે, એટલે પ્રદૂષણ વધુ પડતું થાય છે.
અને આમાં જાહેર ચીજવસ્તુઓનો મુદ્દો પણ આવે ને, જેમ કે સ્વચ્છ હવા કે સ્થિર આબોહવા.
બિલકુલ. જાહેર ચીજવસ્તુઓની બે ખાસિયત છે. એક, એનો ઉપયોગ કોઈ એક કરે તો બીજા માટે ઓછો નથી થતો. હું શ્વાસ લઉં તો તમારા માટે હવા ઓછી ના થાય.
બરાબર.
અને બીજું, કોઈને એના ઉપયોગથી રોકી શકાતા નથી. હું એમ ના કહી શકું કે તમે આ હવા ના વાપરો. આ કારણે કોઈ ખાનગી કંપની નફો કમાવવા માટે સ્વચ્છ હવા વેચી શકે નહીં.
એટલે બજારે પૂરું પાડતું નથી.
હા, અને બધા રાહ જુએ કે બીજો કોઈ કરશે. આને ફ્રી રાઇડર સમસ્યા કહે છે. એટલે સ્વચ્છ હવા કે ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ માટે સામૂહિક પ્રયાસો, ઘણીવાર સરકારી હસ્તક્ષેપ જરૂરી બને છે.
આ ફ્રી રાઇડર સમસ્યા અને પેલી બાહ્ય અસરો, આ બધું મળીને પેલી ટ્રેજેડી ઓફ ધ કોમન્સ વાળી વાત તરફ દોરી જાય છે. સહિયારા સંસાધનોનો વિનાશ.
હા, ટ્રેજેડી ઓફ ધ કોમન્સ એ જ સમજાવે છે. જ્યારે કોઈ સંસાધન જેમ કે દરિયામાં માછલીઓ કે ગામનું ગોચર સહિયારું હોય, કોઈની ચોક્કસ માલિકી ન હોય, ત્યારે શું થાય?
બધા પોતપોતાનો ફાયદો જુએ.
બરાબર. દરેક માછીમાર વિચારે કે હું બને એટલી વધુ માછલી પકડી લઉં, નહીતર બીજો પકડી લેશે. દરેક પશુપાલક વિચારે કે હું મારા વધુમાં વધુ ઢોર ગોચરમાં ચરાવી લઉં.
અને
પરિણામે એ સંસાધનનો એટલો બધો ઉપયોગ થાય કે ખતમ થઈ જાય, માછલીઓ ઓછી થઈ જાય, ગોચર સુકાઈ જાય. આનું મૂળ કારણ શું? સ્પષ્ટ માલિકી હકોનો અભાવ.
તો શું માલિકી હક સ્પષ્ટ કરવાથી ઉકેલ આવે? પેલો કોઝ થિયરમ કંઈક આવું જ કરે છે ને?
હા, કોઝ થિયરમ સૈદ્ધાંતિક રીતે કહે છે કે જો માલિકી હક સ્પષ્ટ હોય અને સોદાબાજી કરવાનો ખર્ચ ન હોય, તો લોકો અંદરોઅંદર વાતચીત કરીને, લેવડદેવડ કરીને બાહ્ય અસરોની સમસ્યા ઉકેલી શકે.
પણ વ્યવહારમાં એ કેટલું શક્ય છે?
વ્યવહારમાં, ખાસ કરીને મોટા પર્યાવરણીય મુદ્દાઓ જેમ કે હવાનું પ્રદૂષણ કે ક્લાઇમેટ ચેન્જ, જેમાં લાખો કરોડો લોકો સંકળાયેલા હોય, ત્યાં આવી ખાનગી સોદાબાજી લગભગ અશક્ય છે. એટલે સરકારી નીતિઓની જરૂર પડે જ છે.
સમજી શકાય તેવું છે. પણ અહીં એક મોટો પડકાર આવે છે. જો આપણે પર્યાવરણના નુકસાનને ગણતરીમાં લેવું હોય તો એનું મૂલ્ય નક્કી કરવું પડે. પણ સ્વચ્છ હવાનું, શુદ્ધ નદીનું, જંગલનું, આ બધાનું નાણાકીય મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? એનું તો કોઈ બજાર નથી.
સાચી વાત છે. આ ખૂબ જ અઘરું કામ છે, પર્યાવરણીય મૂલ્યાંકન, એન્વાયરમેન્ટલ વેલ્યુએશન. પણ એ કરવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે આપણે કોઈ નીતિના ફાયદા ગેરફાયદા સરખાવવા હોય, એટલે કે ખર્ચ લાભ વિશ્લેષણ, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરવું હોય.
એ શા માટે જરૂરી છે?
માનો કે સરકાર વિચારે કે પ્રદૂષણ ઘટાડવા માટે ફેક્ટરીઓ પર નવા નિયમો નાખવા છે. એનો ખર્ચ થશે ફેક્ટરીઓને, કદાચ ગ્રાહકોને પણ. તો સવાલ એ થાય કે આ ખર્ચ કરવો યોગ્ય છે?
હા,
એ જાણવા માટે નિયમોથી જે ફાયદો થશે, જેમ કે હવા શુદ્ધ થવાથી લોકો ઓછા બીમાર પડશે, પર્યાવરણ સુધરશે, એ ફાયદાનું પણ કંઈક નાણાકીય મૂલ્ય આંખવું પડે ને, નહીતર સરખામણી કેવી રીતે થાય?
બરાબર. તો આ મૂલ્યાંકન થાય કેવી રીતે? કઈ પદ્ધતિઓ છે?
મુખ્યત્વે બે પ્રકારની પદ્ધતિઓ છે. એક છે રિવીલ્ડ પ્રેફરન્સ, એટલે કે લોકો બજારમાં જે વર્તન કરે છે તેના પરથી મૂલ્ય તારવવું.
દાખલા તરીકે
જેમ કે હેડોનિક પ્રાઇસિંગ, એમાં જોવાય કે સરખા મકાનોમાંથી જે સ્વચ્છ હવાવાળા વિસ્તારમાં છે એની કિંમત પ્રદૂષિત વિસ્તારના મકાન કરતાં કેટલી વધારે છે. આ તફાવત પરથી સ્વચ્છ હવાની કિંમતનો અંદાજ લગાવી શકાય.
રસપ્રદ.
બીજું છે ટ્રાવેલ કોસ્ટ પદ્ધતિ. લોકો કોઈ નેશનલ પાર્ક કે સુંદર તળાવોની મુલાકાત લેવા માટે કેટલો સમય અને પૈસા ખર્ચવા તૈયાર છે એના પરથી એ સ્થળના મનોરંજન મૂલ્યનો અંદાજ મળે.
ઓકે, અને બીજી પદ્ધતિ કઈ?
બીજી છે સ્ટેટેડ પ્રેફરન્સ. આમાં લોકોને સીધું પૂછવામાં આવે છે સર્વે દ્વારા, જેમ કે કન્ટિન્જન્ટ વેલ્યુએશન.
એમાં શું પૂછાય?
એમાં એક કાલ્પનિક સ્થિતિ વર્ણવીને પૂછાય કે ધારો કે તમારી નજીકની નદી બહુ પ્રદૂષિત છે, એને સાફ કરવા માટે સરકાર યોજના બનાવે છે, તો તમે એના માટે વર્ષે કેટલા રૂપિયા વધારાનો ટેક્સ ભરવા તૈયાર થશો?
અચ્છા, લોકોની ચૂકવવાની ઈચ્છા જાણવાનો પ્રયાસ થાય.
હા, હવે આ પદ્ધતિઓની ટીકા પણ થાય છે. લોકો જે કે ખરેખર કરે કે કેમ, જવાબો પૂર્વગ્રહવાળા હોઈ શકે. પણ સ્મિથ જેવા અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ પદ્ધતિઓ ભલે અપૂર્ણ હોય પણ કંઈ જ મૂલ્યાંકન ન કરવા કરતાં તો સારી છે.
કેમ?
કારણ કે જો આપણે મૂલ્યાંકન નહીં કરીએ તો એનો અર્થ એ થયો કે આપણે પર્યાવરણનું મૂલ્ય શૂન્ય ગણી રહ્યા છીએ, અને એ તો સૌથી ખતરનાક છે.
સાચી વાત. ઠીક છે, તો સમસ્યા સમજાઈ, મૂલ્યાંકનની જરૂરિયાત પણ સમજાઈ. હવે ઉકેલ માટે સરકાર પાસે કયા વિકલ્પો છે? કઈ નીતિઓ અપનાવી શકાય?
પરંપરાગત રીતે તો સરકાર કમાન્ડ એન્ડ કંટ્રોલ નિયમન વાપરે છે.
એટલે
સીધા હુકમ કરવા, જેમ કે બધી ફેક્ટરીઓએ આટલું જ પ્રદૂષણ કરવાનું, એનાથી વધારે નહીં, અથવા તો બધી ફેક્ટરીઓએ આ ચોક્કસ પ્રકારની ટેકનોલોજી વાપરવાની.
આમાં શું વાંધો છે? એ કામ તો કરે ને?
હા, કામ કરે, પરિણામ મળે, પણ એ ઘણીવાર બહુ બિનકાર્યક્ષમ હોય છે. વિચારો, કોઈ ફેક્ટરી માટે પ્રદૂષણ ઘટાડવું સસ્તું હોય, કોઈ માટે બહુ મોંઘું હોય, પણ નિયમ બધા માટે સરખો. એટલે કુલ મળીને પ્રદૂષણ ઘટાડવાનો ખર્ચ જરૂર કરતાં વધી જાય. અને બીજું, આનાથી નવી વધુ સારી ટેકનોલોજી શોધવા માટે ખાસ પ્રોત્સાહન નથી મળતું. એકવાર નિયમ પૂરો કર્યો એટલે વાટ પતી ગઈ.
તો આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિવાય બીજો શું વિકલ્પ છે જે વધુ સારો હોય?
હા, અર્થશાસ્ત્રીઓ ભલામણ કરે છે બજાર આધારિત સાધનો, માર્કેટ બેઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ વધુ કાર્યક્ષમ અને લવચીક ગણાય છે. એમાં મુખ્ય બે છે.
કયા બે?
પહેલું, પર્યાવરણીય કર, એન્વાયરમેન્ટલ ટેક્સ, અને પિગ્યુવિયન ટેક્સ પણ કહે છે. જે પ્રવૃત્તિ પ્રદૂષણ કરે એના પર સીધો ટેક્સ લગાવી દેવાનો.
જેમ કે કાર્બન ટેક્સ.
બરાબર. આનાથી શું થાય? પ્રદૂષણ કરવું મોંઘું બને, એટલે કંપનીઓ વિચારે કે ટેક્સ ભરવો કે પ્રદૂષણ ઘટાડવું. જેમના માટે ઘટાડવું સસ્તું હોય એ ઘટાડે, જેમના માટે બહુ મોંઘું હોય એ ટેક્સ ભરે.
એટલે ઓછામાં ઓછા ખર્ચે પ્રદૂષણ ઘટે.
હા, અને સતત પ્રોત્સાહન રહે કે નવી ટેકનોલોજી લાવીએ જેથી ટેક્સ ઓછો ભરવો પડે.
અને બીજો વિકલ્પ?
બીજો વિકલ્પ છે ટ્રેડેબલ પરમિટ સિસ્ટમ્સ. એને કેપ એન્ડ ટ્રેડ પણ કહે છે.
કેપ એન્ડ ટ્રેડ એ શું છે?
એમાં સરકાર પહેલા નક્કી કરે કે કુલ કેટલું પ્રદૂષણ થવા દેવું છે. આ થયો કેપ.
ઓકે.
પછી એટલા પ્રમાણમાં પ્રદૂષણ કરવાના અધિકાર એટલે કે પરમિટ બનાવે.
ઓકે.
આ પરમિટ કંપનીઓને આપે, કદાચ હરાજીથી વેચે અથવા અમુક રીતે ફાળવે. હવે જે કંપની સહેલાઈથી પ્રદૂષણ ઘટાડી શકે છે અને એની પાસે જરૂર કરતાં વધુ પરમિટ હોય તો એ શું કરે?
એ વેચી શકે.
બરાબર. એ બીજી કંપનીને વેચી શકે જેના માટે પ્રદૂષણ ઘટાડવું બહુ મોંઘું છે. આ પરમિટનો વેપાર થાય.
અચ્છા.
આનાથી પણ ફાયદો એ જ કે જે કંપની ઓછા ખર્ચે ઘટાડો કરી શકે એ વધુ ઘટાડો કરે અને પરમિટ વેચીને કમાય, જેમના માટે મોંઘું છે એ પરમિટ ખરીદે. છેવટે સરકારે નક્કી કરેલો પ્રદૂષણનો લક્ષ્યાંક ઓછામાં ઓછા કુલ ખર્ચે હાંસલ થાય.
આના કોઈ સફળ ઉદાહરણો છે?
હા, ચોક્કસ. અમેરિકામાં એસિડ રેઇન ઘટાડવા માટે આ સિસ્ટમ બહુ સફળ રહી હતી. યુરોપિયન યુનિયનમાં કાર્બન ઉત્સર્જન માટે ETS, એમિશન્સ ટ્રેડિંગ સિસ્ટમ ચાલે છે, એ પણ આ જ છે.
ખૂબ જ રસપ્રદ. તો આ પુસ્તક અને આપણી અત્યાર સુધીની ચર્ચા પરથી કેટલાક મુખ્ય સંદેશા શું તારવી શકાય? મારા મનમાં પહેલો મુદ્દો એ આવે છે કે પર્યાવરણીય સમસ્યાઓનું મૂળ એ બજારની નિષ્ફળતામાં છે. બજાર પર્યાવરણના નુકસાનને ગણતું નથી.
સાચી વાત. આ મૂળભૂત નિદાન છે. ગુજરાતમાં પણ આપણે જોઈએ, નદીઓનું પ્રદૂષણ હોય કે શહેરોમાં હવાની ક્વોલિટી, આર્થિક પ્રવૃત્તિઓનો પર્યાવરણીય ખર્ચ ઘણીવાર બહાર જ રહી જાય છે.
બરાબર. બીજો મુદ્દો મને લાગે છે એ મૂલ્યાંકનની જરૂરિયાતનું છે. ભલે અઘરું હોય, અચોક્કસ હોય, પણ જો આપણે સારા નિર્ણયો લેવા હોય તો પર્યાવરણનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરવો જ પડે.
નહીતર શું થાય, કોઈ મોટો પ્રોજેક્ટ આવતો હોય, જેમ કે કોઈ ડેમ કે હાઈવે, તો એના આર્થિક ફાયદા તો મોટા મોટા દેખાય, પણ એનાથી પર્યાવરણને જે નુકસાન થાય, જંગલ જાય, જૈવ વિવિધતા ઘટે, એનું મૂલ્ય શૂન્ય ગણાઈ જાય, કારણ કે આપણે આંક્યું જ નથી.
ત્રીજો મુદ્દો જે મને મહત્વનો લાગ્યો તે છે બજાર સાધનોની કાર્યક્ષમતા. પેલું ટેક્સ અને ટ્રેડિંગ સિસ્ટમ, એવું લાગે છે કે જો એને બરાબર ડિઝાઇન કરીએ તો એ સીધા નિયમો કરતાં વધુ અસરકારક અને સસ્તા સાબિત થઈ શકે.
હા, અને એ નવીનતાને પણ પ્રોત્સાહન આપે છે. ભારતમાં પણ જેમ કે ઔદ્યોગિક પ્રદૂષણ કે કચરાના વ્યવસ્થાપન માટે આવા બજાર આધારિત અભિગમો વિશે વધુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
ચોથો સંદેશ કદાચ એ છે કે આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણનું રક્ષણ એ બંને સાથે થઈ શકે છે. હરિત વૃદ્ધિ, ગ્રીન ગ્રોથ શક્ય છે?
બિલકુલ. સ્માર્ટ પોલિસી હોય તો આ શક્ય છે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ બહુ જ મહત્વનો વિચાર છે, કારણ કે આપણે વિકાસ પણ કરવો છે અને પર્યાવરણના ગંભીર પડકારોનો સામનો પણ કરવાનો છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો, જે કદાચ બહુ અગત્યનો છે, નીતિ ડિઝાઇનની વિગતો. કોઈ પણ પોલિસી કાગળ પર સારી લાગે, પણ એનો અમલ સફળ થાય એ માટે એની નાની નાની વિગતો બહુ મહત્વની છે.
એકદમ સાચું. ટેક્સનો રેટ કેટલો રાખવો, પરમિટ કેવી રીતે વહેંચવી, નિયમોનું પાલન કોણ અને કેવી રીતે કરાવશે, આ બધી બાબતો સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે. ભારતમાં ઘણીવાર અમલીકરણમાં મુશ્કેલી આવે છે, એની પાછળ કદાચ આ ડિઝાઇનના પ્રશ્નો પણ હોય છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, થોડા એના પર વાત કરીએ.
હા, ચોક્કસ.
પહેલો વિચાર, પર્યાવરણ એ ભૌતિક સમૃદ્ધિ પછી ધ્યાન આપવાની લક્ઝરી નથી, પણ ટકાઉ આર્થિક વિકાસ માટે મૂળભૂત પૂર્વશરત છે. આ બહુ મોટી વાત છે.
હા, એટલે કે પર્યાવરણને સાચવવું એ કોઈ શોખની વાત નથી, એ લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી છે. ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાનું નુકસાન ન કરાય.
બીજો વિચાર, જે સીધો બજાર નિષ્ફળતા સાથે જોડાયેલો છે. બજારો ત્યારે અદ્ભુત રીતે નિષ્ફળ જાય છે જ્યારે પર્યાવરણીય નુકસાનની કિંમત ચૂકવવામાં આવતી નથી.
જ્યાં સુધી પ્રદૂષણ ફેલાવનારને એની કિંમત ચૂકવવી ન પડે ત્યાં સુધી એ પ્રદૂષણ કરતો જ રહેશે. સિમ્પલ લોજિક છે.
અને પેલો મૂલ્યાંકનવાળો મુદ્દો ફરી આવે છે. પ્રશ્ન એ નથી કે પર્યાવરણ પર કિંમત લગાવી કે નહીં, પણ તે કિંમત શૂન્ય હશે કે સકારાત્મક.
બરાબર. જો આપણે સભાનપણે કોઈ કિંમત નક્કી નહીં કરીએ તો આપણે અજાણતા જેની કિંમત શૂન્ય માની રહ્યા છીએ અને એનાથી જ બધો વિનાશ થાય છે.
અને ચોથો વિચાર, જે ટેક્સ વિશે છે. પર્યાવરણીય કર બોજને સારી વસ્તુઓ જેમ કે નોકરી, રોકાણ પરથી ખરાબ વસ્તુઓ જેમ કે પ્રદૂષણ પર ખસેડે છે.
હા, આ ટેક્સ સ્વેપનો આઈડિયા છે. તમે પ્રદૂષણ પર ટેક્સ નાખો અને એમાંથી જે આવક થાય એનો ઉપયોગ કરીને કદાચ ઇન્કમ ટેક્સ કે કોર્પોરેટ ટેક્સ ઘટાડો.
ઓહ, એટલે એક બાજુ પ્રદૂષણ ઘટે અને બીજી બાજુ અર્થતંત્રને પણ ફાયદો થાય.
સિદ્ધાંતમાં તો એવું થઈ શકે, અલબત્ત એ જોવું પડે કે એની અસર ગરીબ વર્ગ પર શું પડે છે, વહેંચણીની અસરો, ડિસ્ટ્રીબ્યુશનલ ઇફેક્ટ્સ ધ્યાનમાં રાખવી પડે, પણ આ એક રસપ્રદ દિશા છે.
તો આ બધી ચર્ચા પછી આ વિચારો આપણા રોજિંદા જીવનમાં, આપણા સમાજમાં ક્યાં લાગુ પડે? સામાન્ય માણસ માટે આમાંથી શું લેવાનું?
ઘણું બધું. વ્યક્તિગત સ્તરે આપણે જે નાની નાની નીતિઓ જોઈએ છીએ, જેમ કે પ્લાસ્ટિક બેગ પર ટેક્સ, કે અમુક શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે કન્જેશન ચાર્જ, કે ઇલેક્ટ્રિક ગાડીઓ પર સબસિડી,
હા,
એની પાછળનું આર્થિક તર્ક હવે આપણે વધુ સારી રીતે સમજી શકીએ. આ સમજ આપણને વધુ જાગૃત ગ્રાહક બનાવે, વધુ માહિતગાર નાગરિક બનાવે. આપણે આપણા પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ વિશે વિચારી શકીએ.
અને ધંધા ઉદ્યોગો માટે,
વ્યવસાયો માટે આ સમજ ભવિષ્ય માટે તૈયાર રહેવામાં મદદ કરે. જેમ કે કાર્બન પ્રાઇઝિંગ આવશે તો શું કરવું, એ લોકો સમજી શકે કે પર્યાવરણની કાળજી રાખવી, ઊર્જા બચાવવી એ ખાલી સમાજ સેવા નથી, એ લાંબા ગાળે એમના માટે પણ ફાયદાકારક છે. ગ્રીન માર્કેટમાં નવી તકો પણ રહેલી છે.
અને સરકાર નીતિ ઘડનારાઓ માટે શું શીખ છે?
આ માટે ખાલી જૂના કમાન્ડ એન્ડ કંટ્રોલના રસ્તે ચાલવાની જરૂર નથી. બજાર આધારિત વધુ સ્માર્ટ, વધુ અસરકારક અને ઓછા ખર્ચાળ રસ્તા ઉપલબ્ધ છે. એમને આર્થિક આયોજનમાં પર્યાવરણને કેન્દ્રમાં રાખવાની જરૂર છે.
અને એના સફળ ઉદાહરણો પણ છે, જેમ તમે કહ્યું, લંડનનો કન્જેશન ચાર્જ, અમેરિકાનો એસિડ રેન પ્રોગ્રામ.
હા, જે બતાવે છે કે જો ડિઝાઇન બરાબર હોય તો આ નીતિઓ કામ કરે છે.
આખી ચર્ચા પરથી મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે આપણે અર્થશાસ્ત્રને પર્યાવરણના દુશ્મન તરીકે જોવાને બદલે એને ઉકેલના સાધન તરીકે જોવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે.
હું પણ સંમત છું. મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ પ્રોત્સાહનો, ઇન્સેન્ટિવ્સની તાકાત છે. જો આપણે યોગ્ય પ્રોત્સાહનો ગોઠવી શકીએ, પર્યાવરણીય નુકસાનની કિંમતને આર્થિક ગણતરીમાં લાવી શકીએ, તો લોકો અને કંપનીઓ સાચી દિશામાં વર્તવા માટે આપોઆપ પ્રેરાય છે.
કાયદા અને દંડ કરતા કદાચ આ વધુ અસરકારક નીવડે લાંબા ગાળે.
હા, વધુ ટકાઉ પણ.
અને અંતે કદાચ એક પ્રશ્ન આપણા સૌ માટે વિચારવા જેવો છે. શું આપણે વ્યક્તિ તરીકે, સમાજ તરીકે પર્યાવરણની એ સાચી કિંમત જેની આપણે આટલી વાત કરી તે ચૂકવવા ખરેખર તૈયાર છીએ, જેથી આવનારી પેઢીઓ માટે આપણે એક સારો ગ્રહ મૂકીને જઈ શકીએ? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.